તારીખ 21-2-1990 સુવિધિના પાના નંબર 4 અને 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 4.
આરાધના વિરાધના લક્ષ્ય પોતાને લાભ નુકસાન કેટલું છે એ સમજવામાં પોતાનું લક્ષ્ય છે એને અહીંયા સ્વલક્ષી કહીએ. દ્રષ્ટિને તો નિયમથી સ્વલક્ષી જ પરિણામ હોય છે, એટલું જ નહીં ભાવભાષણ થાય, સમ્યક સન્મુખ થાય ત્યારથી પણ સ્વલક્ષી પરિણામ થાય છે, કેમ કે પછી આત્માનું લક્ષ્ય નથી જોડતું. પણ એ ભૂમિકામાં આવવા માટે પણ એને અનુસરતો કોઈ પ્રકાર હોય તો એ પ્રકાર કેવો છે, એટલે અહીંયા એને પણ સ્વલક્ષી કહીએ કે સ્વલક્ષી એટલે પોતાના હિતને લક્ષ્યમાં રાખે છે. હિતને લક્ષ્યમાં રાખે છે એટલે કેવી રીતે લઈએ, કે શાસ્ત્ર વાંચતા કે શ્રવણ કરતા, પોતાને લાગુ પડે એવો ઉપદેશ આવે ત્યારે એ વિષયમાં એનું લક્ષ્ય ખેંચાય. એમાંથી જો પરલક્ષી વિચારણા વાળો હોય તો ઉપરથી ચાલ્યો જાય, અથવા એ બીજા કોઈનું એવું વિચારે કે ફલાણા ફલાણા ને આવી ભૂલ થાય છે, એટલે એ બધું બીજાને લક્ષ્ય જે વિચારે છે એ નુકસાન. પોતાને કામ ન હોય એટલે પોતે ન સમજતો હોય ત્યાં બરાબર ધ્યાન આપે કે આ વાત મારી સમજણ બહાર ગઈ હતી, મારા ખ્યાલ બહાર ગઈ હતી, આ વસ્તુ ખ્યાલ નહોતું. તો જે પોતાને અનુલક્ષીને પોતાને લક્ષ્યમાં રાખીને સ્વાધ્યાય થાય છે ત્યારે એમાંથી ગુણ ઉત્પન્ન થવાનું સરાવે છે. એમ ન થાય તો પરલક્ષી તો જ્ઞાન ચાલુ જ છે એનાથી, એ પરલક્ષી જ્ઞાનમાં તો શાસ્ત્ર વાંચીને પણ અવગુણ ઉત્પન્ન કરશે. પોતાની હિતની કામના વાળો અને પોતાને તપાસતો, જોતો, અવલોકતો, એટલે કે ભાઈ અમારી કામના તો હોય જ ને, અમારા ભાવના ન હોય એવું કેમ બને, નહીતર આવ્યું શું કરવાનું નથી ને, એમ નથી. એને ખરેખર ભાવના છે એ પોતાના હિત અહિતને સતત લક્ષ્યમાં રાખે છે, જોતો જાય છે, તપાસતો જાય છે, અનુલોકતો જાય છે કે મારું હિત ક્યાં થાય, કેવી રીતે થાય. અથવા અહીંયા જે પહેલો બોલ દીધો છે કે સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે, તો એમાં કેમ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે સ્વલક્ષી જ્ઞાન, કે એને પોતાના પરિણામ અવલોકતા પરિણામમાં જો દુઃખ જણાયું તો એને વિશ્વાસ આવ્યો કે કહેનાર સાચા છે. એટલે સ્વલક્ષી જ્ઞાનમાં તપાસીને, પોતાના પરિણામ તપાસીને એ રીતે નિર્ણય થાય છે કે કહેનાર પ્રમાણિત છે, કહેનાર સત્ય કહે છે અને ઘણ મારા પરમહિતની વાત કહે છે. મારા પરમહિતની વાત કહે છે તે પોતાને અહિતમાંથી બચે ત્યારે એને સમજણ પડે. જગતમાં પણ જે માણસ મદદ કરે છે, ઉપકાર કરે છે, એના પ્રત્યે લાગણી રહેશે કે નથી? આ માણસે આપણને ખરે વખતે મદદ કરી હતી, એનો તો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. અથવા આપણે અત્યારે જે કાંઈ સારી સ્થિતિમાં છીએ એમાં કારણ પડ્યા છે. તો અહીંયા પણ પોતે હિત અહિતથી બચી શકે એવો કહેનારનું વચન આવે છે ત્યારે એને વિશ્વાસ આવે છે. એ વાત ઉપર વિશ્વાસ આવે છે, એ વિષય ઉપર વિશ્વાસ આવે છે. એટલે એની જે દર્શન મોહ છે ત્યાં મત પડે છે. કહેનાર ઉપરનો જે વિશ્વાસ છે અને તે પણ પોતાના અનુભવ સાથે મેળવીને સ્વલક્ષી જ્ઞાનમાં થાય છે ત્યારે એને પ્રતીતિ આવે છે કે કહેનાર છે એ સાચા છે. એવી પ્રતીતિ એને આવે છે. આ તો હજી જ્ઞાનનો જ પર્યાય છે, પ્રતીતિ છે, વિશ્વાસ આવે છે ત્યારે એનો દર્શનનો સત્યને સ્વીકારતા વધારે વધારે નબળો પડે છે. એટલે એ શ્રદ્ધાને પલટાવે છે. સ્વલક્ષી જ્ઞાન મિથ્યા શ્રદ્ધાને પલટાવીને સમ્યક શ્રદ્ધામાં સમર્થ છે. પરલક્ષી જ્ઞાન સમ્યક શ્રદ્ધાને પલટાવીને સમ્યક શ્રદ્ધાને લાવી ન શકે. ભલે ગમે એટલું હોય, અંગુકાળમાં 11-9 પૂર્વ સુધીનું હોય અને ભૂલ વગરનું દેખાતું હોય તો પણ એ બોલી દો છે શ્રદ્ધા અપેક્ષાએ. સ્વલક્ષી જ્ઞાનના વિષયમાં પોતાના ભાવો જો અવલોકે છે, તપાસે છે અને નક્કી કરે છે. ભલે સ્વરૂપ નથી એને લક્ષ્માયું, પણ પોતાના પરિણામને તો તપાસી શકે છે, પોતાના ભાવને તો તપાસી શકે છે. તો એને વિશ્વાસ આવે છે, આ કે છે એ બરાબર છે. વિશ્વાસ ક્યારે આવે? જોઈને વિશ્વાસ આવે છે. જે વસ્તુ જોઈને વિશ્વાસ આવે એ વગર જોઈએ વિશ્વાસ ન આવે. જેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષ થાય છે સમ્યક દ્રષ્ટિ, તો 14 બ્રહ્માંડ ફરે તો એના અનુભવમાં એને શંકા ન પડે. કેમ કે પ્રત્યક્ષ થયો આત્મા અનુભવમાં. તો અહીંયાથી પ્રત્યક્ષને અનુસરતી વાત છે આ બધી, કે મારા પરિણામ મને પ્રત્યક્ષ છે અનુભવ ગોચર. અનુભવ કદી પરોક્ષ નથી થતો, જાણવું પરોક્ષ થાય છે, વેદવું પરોક્ષ નથી થતો. વેદના થાય તો કઈ પરોક્ષ થાય છે? સાક્ષાત જ વેદના થાય છે. તો અહીંયા એ પોતાના અનુભવને જોઈને વિશ્વાસ કરે છે. એટલે અહીંયા બેનો વિષય પર છે, વિષય સ્વ છે. તો એને સાચું સમજાય, નહીતર એને પરિણામનો વિષય, શાસ્ત્રમાં તો પરિણામનો વિષય ચાલે છે મુખ્ય પડે. પોતાના પરિણામને હારે મીંઢવતો ન જાય, વાતને મેળવતો ન જાય, અંદર જોતો ન જાય કામ છે કે નહીં, તો એને શ્રદ્ધાના પરિણામ શું, જ્ઞાનના પરિણામ શું, કશાય વિભાવના પરિણામ શું કેવી રીતે ખબર પડશે? ઓળખશે કેવી રીતે? ઓળખવું પહેલા તો ઓળખાણ થાય છે, પછી સમ્યક શ્રદ્ધા થશે. ટોડરમલજીએ દ્રષ્ટાંત લીધું છે કે જેમ કોઈ સંગીતનો વિદ્યાર્થી સંગીત શીખે છે ત્યારે અનેક પ્રકારના રાગ રાગણી છંદ એની માત્રા વગેરેનો અભ્યાસ કરે છે, અનુષ્ટુપ છંદમાં એક પદની અંદર 23 માત્રા હોય, શાર્દુલ વિક્રીડિત હોય તો એને 36 માત્રા હોય, મંદાક્રાંત હોય તો એને 28 માત્રા હોય, ફલણ હોય. હવે જ્યારે એ રાગ વાગે ત્યારે એને ખબર ન પડે કે આ કયો રાગ વાગે છે. એ રાગ ચાલતો હોય ત્યારે સાંભળવાથી ઓળખી ન શકે, અને માત્રાની એને બધી ખબર હોય. તો એને એ સંબંધીનું ખરેખર જ્ઞાન નથી. ભીણો છે તો પણ બીજો જીવ ભીણો નથી કે કયા છંદમાં કેટલી માત્રા છે, પણ એ રાગ શરૂ થાય એટલે તરત કહે છે કે ત્યારે ફલાણો રાગ ચાલે છે. તો વગર ભણતરે એનું જ્ઞાન સાચું છે, પેલાનું ભણતર વાળું જ્ઞાન ખોટું છે. એમ શાસ્ત્રમાં સ્વભાવ વિભાવની અનેક વાતો આવે છે, એ વાતોનો ન્યાય ને પકડ બધું સમજી શકે નયાર્થ ભાવાર્થ શબ્દાર્થ, પણ એ ભાવને ન ઓળખી શકે મારામાં એ ભાવ કયો ચાલે છે. આશ્રવ તત્વ લીધું લ્યો, આશ્રવ એટલે આ હું વિભાવ ભાવનું આગમન થવું એને આશ્રવ કહે છે. હવે એ જો મેળવીને નક્કી ન કરે, વિભાવ ભાવ આવે ત્યારે એનો આગમો કેમ થાય છે એમ જો એ પોતાના ભાવને સમજવાનો પ્રયત્ન ન કરે તો આશ્રમની વ્યાખ્યા આવડી જશે, પણ આશ્રમને ઓળખશે એ પરિસ્થિતિ થાય છે. એવો ભ્રમ થાય છે ખરો, શાસ્ત્ર વાંચીને સમજીને જીવોને એવો ભ્રમ થાય છે ખરો કે અમે બધું સમજીએ છીએ, અમને બધી ખબર છે, પણ પોતાના કોઈ ભાવને ઓળખતા નથી હોતા. એટલે એ ગમે એટલું ભણે છે, ગમે એટલું મુખપાઠે હોય છે, તો પણ એની મિથ્યા શ્રદ્ધા પલટી અને સમ્યક શ્રદ્ધા થઈ શકતી નથી, ગમે એટલો કાળ અભ્યાસ કર્યા કરે. કોરી ધારણા ખરે કહે છે, ધર્માત્માને ધર્મની ધારણા છે, ધર્મને ધારી રાખ્યો છે, આ તો કોરી ધારણા છે. એ પહેલો ગુણ થયો કે જેમ રાગ દ્વારા વિપરીત શ્રદ્ધા પલટાવી શકાતી નથી, તે જ રીતે પરલક્ષી જ્ઞાન પણ સમ્યક શ્રદ્ધાને ઉત્પન્ન કરવા અસમર્થ છે અથવા સમર્થ નથી. એટલે એ પ્રશ્નનો ઉત્તર આવી જાય છે કે ઘણા વખતથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા છતાં કેમ સમ્યક શ્રદ્ધા ન થઈ, કે એનું કારણ એ છે કે જેટલો અભ્યાસ કર્યો એ બધો પરલક્ષી પરિણામોથી કર્યો છે, સ્વલક્ષી પરિણામોથી કર્યો હોય તો એવું બને નહીં. આ તો એવો માર્ગ છે કે તરવાર હોય અને સામે કાકડીને કાપે કે ન કાપે, કાકડી તો તરવારથી કપાય જ ને, ચપ્પાથી કપાઈ જતું હતું, તરવાર હોય તો કાપે જ કાપે, એમાં અસિધારા જેવો માર્ગ છે. પોતાનું કામ થાય થાય ને થાય જ, ન થાય એવું બને નહીં નિયમથી. જો સાચે રસ્તે ચડે તો સમ્યક શ્રદ્ધાનું જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ પ્રગટ થાય થાય છે, ન થાય એવું બને નહીં. અને રસ્તો ફેર હોય તો અનંત કાળે પણ ન થાય, આ સિદ્ધિ વાત છે. વિચારણીય વિષય છે, રસ્તો સાચો હોય તો કામ થવામાં, કામ થવામાં અંદરથી પરમાત્મા મદદ કરે છે. એ પરમાત્મા તત્વ છે ને, એનો સ્વભાવ શુદ્ધપણે પરિણમવાનો છે, અશુદ્ધપણે પરિણમવાનો એનો સ્વભાવ નથી. અને એ સ્વભાવને એક વધારે વિશેષણ નિયમસારમાં આપ્યું મુકુંદાચાર્ય દેવી, એને કારણ પરમાત્મા કહ્યું. કે એ તો કારણ છે તારો, કારણ રૂપે સદાય મોજૂદ છે, તે અનંતકાળથી એની ઉપેક્ષા કરી તો પણ એને પોતાની અનંત કરુણા છોડી નથી, પરમાત્મા એ પોતાની અનંત કરુણા ને છોડી નથી, હાજર છે, હાજર છે એમને. તારું બાણું ખખડાવે છે, વાળ તારા કપાટ ને, તારા કમાડ ને ઉઘાડ તો તને સીધું દર્શન થાય. પણ અજ્ઞાન ને મિથ્યાત્વ બે કમાડ એવા વાસી, એના ઉપર તીવ્ર વિભાવ રસ નો આગળીઓ મારી, તાળું મારી ને ચાવી ખોઈ, પછી પાછો ગોતે છે કે આ કેમ ઉગડે. તો એ તો કઈ કોઈ રીતે પત્તો ખાતો નથી. એટલે મોડું થાય એનો વાંધો નથી, પણ થોડું પણ સાચું થવું જોઈએ. ઘણું થાય એ જરૂરી નથી, થોડું થાય એનો વાંધો નથી, પણ જે કાંઈ થાય તે સત્ય જ થવું જોઈએ. માર્ગ નહીં ભૂલવો જોઈએ. માર્ગ ભૂલે છે એને કદી પત્તો નથી લાગતો, પછી ઊંધે રસ્તે બધું ઊંધા જ દેશન આપે બધા. બીજું સ્વલક્ષી જ્ઞાન ગુણને એટલે સ્વભાવને સાધી શકે છે, પરંતુ પરલક્ષી જ્ઞાન વિકલ્પ વૃદ્ધિમાં પરિણમે છે. સ્વલક્ષી જ્ઞાન ગુણ દોષને તપાસતું હોવાથી અને ગુણગ્રાહી દ્રષ્ટિકોણ હોવાને લીધે, સ્વલક્ષી જ્ઞાનમાં ગુણગ્રાહી દ્રષ્ટિકોણ હોવાને લીધે અને એ ગુણદોષને તપાસનારું હોવાથી તે સ્વભાવ ગુણને સાધે છે. અને એવું સ્વલક્ષી જ્ઞાન ન હોય તો એકનું પરલક્ષી જ્ઞાન ઘણા શાસ્ત્રો વાંચીને વિકલ્પ વૃત્તિમાં પરિણમે છે, એના વિકલ્પ વધશે. આનું આમ હોય આમ હોય નિશ્ચય નથી, આમ હોય વ્યવહાર નથી, આમ હોય અથવા સર્વ નયો જીવને ન્યાયાધીશ એવા આત્મા ઉપર દોરી જાય છે, ખેંચી જાય છે, કે જે તત્વ નિર્વિકલ્પ છે. નય તો વિકલ્પ મટવાનું સાધન છે ખરેખર. એના બદલે નય જ્ઞાનનો અભ્યાસ કરીને જીવને વિકલ્પ વધી જાય તો અવશ્ય એ કોઈ ઊંધે રસ્તે ચડી ગયો છે એમ સિદ્ધ થાય છે, સાબિત થાય છે. એટલે એને ઇન્દ્રજાળ કીધી પછી કે નયની ઇન્દ્રજાળમાં ગૂંચવાઈ ગયો છે. અને એવી પરિસ્થિતિ પરલક્ષી જ્ઞાનમાં થાય છે, એ પ્રત્યક્ષ જોઈ શકાય. વિકલ્પ વૃદ્ધિમાં પરિણમે છે અથવા ઘણું કરીને શાસ્ત્રીય અભિનિવેશ આદિ દોષને સાધે છે. ગુણ સાધવાને બદલે હું જાણું છું, હું સમજું છું, એ શાસ્ત્રીયનો અભિનિવેશ. એટલે કે શાસ્ત્રનું જ્ઞાન એને આત્માર્થમાં ઉપયોગી ન થયું, પણ પોતાની મહત્તા વધારવા માટે એનો, માન કસાઈને પોષવામાં એનો ઉપયોગ કર્યો, એ અહંપણારૂપ દોષને સાધે છે. અને એ અનિવાર્ય છે, પર્યાય દ્રષ્ટિ છે એટલે પર્યાય ઉપર વજન છે, એટલે પર્યાયની મહત્તા કરીને એમાંથી અવગુણ ઉત્પન્ન થયા વિના રહે છે. ત્રીજું સ્વલક્ષી જ્ઞાન અનુભવમાં આવતા ભાવના ઊંડાણમાં જાય છે, પોતાના ભાવોને વારંવાર અવલોકતા અને એ અવલોકનનો અભ્યાસ સારી રીતે ચાલતા એમાં ઊંડાણ છે એને હાથ આવે છે કે આમાં શું શું છે, વિભાવ ભાવમાં શું શું છે, સ્વભાવમાં શું શું છે, જેથી સ્વભાવ જાતિની અને વિભાવ જાતિની પરખ આવવાની, ઓળખાણ થવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. આશ્રવ ભાવ આને કહે, રાગ આને કહે, આ સ્વરૂપનું અટકવું તે શું, શુદ્ધિની વૃદ્ધિ તે શું, નિર્જરા શું, એ બધીની ભાવાત્મક ઓળખાણ સ્વલક્ષી જ્ઞાન વગર થતી નથી. ખાલી વ્યાખ્યા શીખી જવાથી કોઈ જ્ઞાન નથી થતું, પણ પોતાના ભાવને એને ઓળખાણ આપવી જોઈએ. સ્વભાવ વિભાવ જાતિની પરખ આવવાની યોગ્યતા, ક્ષમતા એટલે એટલી શક્તિ અથવા યોગ્યતા ઉત્પન્ન થાય છે. પરંતુ પરલક્ષી જ્ઞાન તો સ્થૂળપણે ઉપર ઉપર પ્રવૃત્તિને માત્ર ધારણા કરી દે છે. પરલક્ષી જ્ઞાનમાં ધારણા સિવાય આગળ ન જઈ શકે. અને ભાવની પરખ ન હોય એટલે જરાક શાંતિ થાય ત્યારે એને એમ થાય કે મને જ્ઞાનથી શાંતિ થઈ, કશાક બંધ થાય, કોઈ વાત ઉપર સમાધાન કરે ત્યારે એને થોડી શાંતિ થાય, શાંતિ થાય એટલે એમ થાય. કાં તો ધ્યાન કરે, ધ્યાનમાં બેસે અને આત્માના સ્વરૂપના વિકલ્પો કરે એમાં શાંતિ થાય, એને એમ થાય કે આત્માની શાંતિ મને પ્રગટી ગઈ. પણ એને ભાવની ઓળખાણ નથી, એટલે એ વિભાવને સ્વભાવ માનીને વિભાવની આરાધના કરવા લાગે છે. જે કષાય બંધ થયો અને શું ભાવ થયો એને જ એ ઉપાદેય કરવા લાગે છે. એટલે જે હે છે એને ઉપાદેય કર્યું, રસ્તો ઊંધો થયો કે સીધો થયો, ભવળો રહ્યો કે ઊંધે રસ્તે ચડી ગયો. જાતને ઓળખે તો કોઈ પણ ભાવ ગમે તે વેશમાં આવે એ વિભાવને વિભાવના ખાતામાં જ ખતવે, વિભાવને ભૂલથી પણ સ્વભાવના ખાતામાં ખતવે નહીં, એની ખતમણીમાં ભૂલ ન પડે. આ એને સ્વલક્ષી જ્ઞાન અને પરલક્ષી જ્ઞાન આ ફેર પડે છે. સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળવાથી, એટલે એમ જ છે એમ પ્રતીતિ ભળવાથી સ્વરૂપ નિર્ણય થાય, વિશ્વાસ આવે ત્યારે એને સ્વરૂપમાં સ્થિર થવાની પણ શક્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ પરલક્ષી વિશાળ ક્ષોભક્ષમ વાળું જ્ઞાન હોવા છતાં પણ એથી ઉપયોગમાં સ્વરૂપની સ્થિરતા ન આવી શકે. ભલે અંગ પૂર્વોનું શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ સ્વરૂપ સ્થિરતા એક સમય માટે પણ ન આવી શકે, કેમ કે એની દિશા જ પર બાજુની છે જ્ઞાનની, અને સ્થિરતામાં તો અંતર્મુખ થઈને સ્થિર થવાનું છે. પરલક્ષી જ્ઞાનમાં સ્થિરતા થવાનો અવકાશ નથી. સ્વલક્ષી જ્ઞાનમાં પ્રતીતિ આવતા જોર આવે છે, લક્ષ્મને કારણે જોર ઉત્પન્ન થાય છે, પ્રતીતિને કારણે જોર ઉત્પન્ન થાય છે અને તેથી સ્વરૂપમાં સ્થિરતા થઈ શકે છે. સ્થિરતા એટલે શુદ્ધ ઉપયોગ. સ્વરૂપમાં સ્થિર થવાનો અવસર કોને આવે? સ્વલક્ષી જ્ઞાન વાળાને આવે. પરલક્ષી જ્ઞાનમાં અંગ પૂર્વનું જ્ઞાન હોય તો પણ સ્વરૂપ સ્થિરતાનો અવસર ન આવે. સ્વલક્ષી જ્ઞાન વાળો સ્વરૂપ સ્થિરતા અને પામવા માટે યોગ્ય થાય છે, પરલક્ષી જ્ઞાન વાળો એને કદી પણ યોગ્ય નથી. દિશા ઉલટી છે, દિશા ઉલટી છે, પોતાના ભાવને ઓળખતો નથી. 154 ગાથા સમયસારની લીધી છે, એમાં દ્રવિલિંગીનો વિષય લીધો છે. વાત તો એમ જ છે કે ભાવને ભાવની ઓળખાણ થતી હોય તો અગ્નિથી દાજે છે, ભૂલથી પણ ફળકતા ખોટાવરા ઉપર હાથ જાય અજાણે તો વિકલ્પ કરવો પડે છે કે લઈ લઉં કે ન લઈ લઉં. દાજે તો ખસ્તા વાર લાગે છે, તો કષાયમાં દાજે છે, એમાં બળતરા છે, એમાં કષાયની અગ્નિ છે, એની ઓળખાણ નથી. ઉંટાનો કષાય બંધ થાય ત્યારે શાંતિનો અનુભવ કરે છે. દાસ તો હોવા છતાં શાંતિ માને છે, એ કદી મૂકે ને. કીધું છે કે કેવી મૂર્ખાઈ થાય છે એમાં, કે આગ લાગે ત્યારે કોઈ એમ કે મારામાં જ્યોતિનો પ્રવેશ થયો, હળગી જઈ જ ભાઈ. કપડાને આગ લાગે, ઝાડ પ્રગટે, એ વખતે કલ્પના કરે કે મારામાં તો જ્યોતિનો પ્રવેશ થયો, મરી જાય તો કીધી છે ભરતું. આ એના જેવું છે અનુભવ પ્રકાશ દાખલો દીપચંદ. કેવા છે જીવો, કે દુરંત કર્મચક્ર ને પાર ઉતરવાની ના મરદાય ને લીધે, કેવો શબ્દ વાપરે છે, પરમાર્થભૂત જ્ઞાન ના ભવન માત્ર જે સામાયિક, તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવ ને નહીં પામતા થકા, સ્વરૂપમાં સ્થિરતા સામાયિકમાં થાય એવી સ્થિરતા તો થતી નથી. પણ જેમને અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ રૂપ કર્મ નિવૃત્ત કર્યા છે, એટલે પાપ કર્મ છોડ્યા છે, અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મ પ્રવર્તે છે, એ પણ અત્યંત સ્થૂળ છે, વિભાવ છે, એટલે વિશુદ્ધ એટલે અહીંયા શુભ પાપ, તેવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા અને લઘુપણાની પ્રાપ્તિથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા આ દોષ છે. મને અત્યારે શાંતિ છે, સામાયિક કરીને બેસું છું અને મને શાંતિ થાય છે એટલી વાર, એવા સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા સ્થૂળ લક્ષવાળા હોવાથી અથવા પરલક્ષવાળા હોવાથી કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને વ્રત નિયમ શીલ તપ શાસ્ત્ર સ્વાધ્યાય લઈ લેવો વગેરેમાં શુભ કર્મ પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થકા અને મોક્ષના કારણ તરીકે તેને અંગીકાર કરે છે, મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય લે છે. તેઓ શુભ પરિણામમાં રાચે છે. આ રીતે બંધના હેતુને મોક્ષના હેતુ તરીકે સેવે છે, બંધના હેતુને મોક્ષના હેતુ તરીકે સેવે છે. કેદી મોક્ષ થાય, કોઈ કાળે ન થાય. 154 અભ્યાસમાં એવું છે કે એક સ્વલક્ષી અભ્યાસ શરૂ કરે ને એટલે જે રસ્તો છે હાથમાં સૂજ આવે છે. પરલક્ષી જ્ઞાનમાં ગમે એટલો અભ્યાસ કરે ને, ઘણો અભ્યાસ ઘણો દેખાય પણ એનું પરિણામ નુકસાનીમાં આવે છે, નફામાં આવતું નથી, નુકસાનીમાં આવે છે. આપણે એમાં પણ તત્વજ્ઞાનની અમુક ગૂંથણી છે. પૂજા વગેરેમાં આપણે ત્યાં તત્વજ્ઞાનની અમુક ગૂંથણી છે, તો એ બધા ભાવ આવવા જોઈએ એની અંદર. જેમ કે આપણે બહાર આપણે નૈવેદ્ય ચડાવે છે, નૈવેદ્ય શું કરવા ચડાવે છે, નૈવેદ્ય આપે છે ને કે ક્ષુધા રોગ નાશ કરવા માટે. ક્ષુધા રોગ છે એ દુનિયામાં વાત પ્રસિદ્ધ છે કે ક્ષુધા પણ રોગ છે, ભૂખ જો હરખી લાગે તો તંદુરસ્તી ગણાય. શું ગણાય? દુનિયામાં તો જો ભૂખ સરખી લાગે તો તંદુરસ્તી ગણાય, ને ભૂખ મરી જાય તો રોગ થયેલો ગણાય. વિતરાગી વિજ્ઞાનમાં બીજી વાત છે, એ તો કે છે કે સુધા જ રોગ છે. અનાહારી આત્મા છે એ પરમાણુનો આહાર કરી શકતો જ નથી. અનાહારી એવો આત્મા, એને આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે, એનો રોગ છે એમ કેવું છે. એવી ઈચ્છા ન ઉત્પન્ન થવી જોઈએ. આપણે ભાવ પકડવો જોઈએ ને, બોલવાની ક્યાં વાત છે? વિકલ્પ ને બોલવું એ આત્માની ક્રિયા નથી, એનો જ્ઞાનમાં એ વાત આવવી જોઈએ. દરેક સંપ્રદાય ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી છૂટા પડીને ચાલુ થયા છે. બાકી બધી ગડબડ ઘણી છે. એટલે ભેળસેળ માલ એ દુકાને જવું કે ન જવું એ આપણે નક્કી કરવું. એટલે સોનું લેવા જાય ને સોનું બજારમાં, તો એવો વિચાર કરે છે કે પૈસા હોળ વાળા ના ભલે લે, ને આપે ભલે 15 વલું, 15.5 વલું આપે, કઈ વાંધો નહીં, લઈ લે છે. ભાવ તો 16 વાળા સોનાનો થાય, વિશુદ્ધ સોનાનો લગડીનો આ ભાવ છે, 99.9. હવે એમાં કોઈ ઓછા કસનું આપી દે તો એ સ્વીકારવા તૈયાર થાય છે, પૈસા પૂરા આપીને. એમ પોતાને સમય અને શક્તિનો વ્યય તો કરવો છે, તો પછી જ્યાં પરમ સત્ય હોય ત્યાં જ સમય શક્તિનો વ્યય કરવો, કેમ કે બીજી ગડબડ ઘૂસેલી હોય ત્યાં પણ જાવ. ખરો વેપારી તો પૈસા આપે એટલો માલ જોખીને લીએ, એથી નમતો લીએ, ઓછો ન લીએ. નમતો માગે ઓછું લીએ, ભલે ને 2 રૂપિયા કિલોની ભાજી હોય તો એમ કઈ નમતી જોગ ભાઈ પાછા કાંટા ન જ આપી દે, કે ફરક તો 2-4 પૈસાનો પડે, કેટલો પડે જરાક પાછો કાંટો જતો, એમને નમતું જોગ. તો ત્યાં તો પૈસામાં તો એને લાભ નુકસાન દેખાય છે, આત્માના ભાવમાં કઈ ગતિમાં હેલો જશે એનો વિચાર નથી કરતો. જો રસ્તો ચૂકીશ તો મારી ગતિ કઈ છે? 3 ઇંચ ગતિનું પેટ મોટું છે, નિગોદનો કાળ મોટો છે, રસ્તો ભૂલો તો સ્ટેશન એ આવવાનું છે. એટલે મોડું થાય એનો વાંધો નહીં, રસ્તો સાચો હોવો જોઈએ. સાચો રસ્તો આવ્યા પછી બહુ મોડું થવાનું નથી, એની ચિંતા કરવી નહીં પડે. જેટલો પોતાની શક્તિનો ખર્ચ કરે છે એટલું સામે એને મળે છે કે નહીં એ તપાસવું જોઈએ કે ન તપાસવું. સ્વલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મ સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપની અનન્ય રુચિ, અંતર્મુખી પુરુષાર્થનું જોર અને અપૂર્વ ચૈતન્ય રસ સ્વરૂપ મહિમાના કારણથી ઉત્પન્ન થયેલો ઉત્પન્ન કરે છે. તેને નિર્ણય થાય એને આ 3 વાત તો સાથોસાથ ઊભી થઈ જાય. સ્વલક્ષી જ્ઞાનથી જ સ્વરૂપનો નિર્ણય થાય, કેમ કે સ્વભાવ જાતિ એને પોતાના જ્ઞાનના અનુભવ ઉપરથી પકડી છે. અનુભવમાં આવતો જે જ્ઞાનનો પર્યાય, એ જ્ઞાનના પર્યાય ઉપરથી એને સ્વભાવ અંશ ઉપરથી આખો અંશી નિર્ણયમાં લીધો, તો એને નિર્ણયમાં આવ્યો એની એના લક્ષણ શું, એની વાસ્તવિકતા શું, કે એને અનન્ય રુચિ ઉત્પન્ન થાય. એટલો બધો સ્વભાવ રૂચે કે એ સ્વભાવથી દૂર રહી શકવા પછી પોતે રહી શકે નહીં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. રુચિ અનુયાયી વીર્ય જોર પણ એને મળે એટલું, કેમ કે અનંત વીર્યની ખાણ પોતે છે એટલે જોર પણ અંદરથી આવવાનું, અને પોતાના મહિમાને કારણે આત્માનો રસ, આત્મરસ, ચૈતન્ય રસ પણ એને ઉત્પન્ન થશે, પરિણતિ થઈ જાય છે ત્યાંથી. સ્વરૂપ નિર્ણય થતા એને ચૈતન્ય રસની પરિણતિ થઈ જાય છે. પરંતુ પરલક્ષી જ્ઞાનથી આગમના આધારે કરેલો સ્વરૂપનો નિર્ણય પણ આત્મસ્વરૂપનો મહિમા, રસ, રુચિ અને પુરુષાર્થને જાગૃત કરી શકતો નથી. એ પ્રત્યક્ષ છે કે ગુરુદેવ જેવા સમર્થ પુરુષ આત્મા બતાવે છે, ચારે પડખેથી ખોલીને કહે છે, પોતાને સમજાય છે એવું પણ લાગે છે, પછી પાછો પ્રશ્ન કરે છે પુરુષાર્થ કેમ કરવો, મહિમા કેમ કરવો. સમજાણું હોય તો પુરુષાર્થ ચાલુ થાય, મહિમા ચાલુ થાય, એને રોકી શકાય નહીં, એ પરિસ્થિતિ છે. પણ સમજાણાનો ભ્રમ હોય છે, સમજાણું નથી અને સમજાયું એવું માયનું છે. અહીં સુધી તો કાલ ચાલ્યું હતું, હવે પરિણામમાં સ્વલક્ષી જ્ઞાનમાં જે વિભાવ રસ તૂટવાની, ફિક્કો પડવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. જીવના પરિણામના વિજ્ઞાન અનુસાર પરિણામની શક્તિ તેમાં, એટલે તે પરિણામમાં રહેલા રસમાં મોજૂદ છે, હયાત છે અથવા વ્યક્ત છે. પરિણામનું બળ ક્યાં છે કે પરિણામના રસમાં. જગતમાં પણ એમ કહેવાય છે કે જેને જે વિષયમાં રસ પડે છે એ વિષયમાં એ પ્રવીણ થાય છે, કુશળ થાય છે, પારંગત થઈ જાય છે. મુંબઈથી એક ડૉક્ટર આવેલા 23 વર્ષની ઉંમરના હોમિયોપેથી ડૉક્ટર ફારુક પહેલા વહેલા આવ્યા અને એની 23 વર્ષની ઉંમર હતી. પછી તો પણ એ નહોતું કહ્યું, પારસી તો કામ જ થાય. માણસ મગજવાળો ઘણો ઊંડો ઉતરે બધી બાબતમાં. પૂછ્યું કોઈએ કે ડાક્ટર નાની ઉંમરમાં પણ બહુ તૈયાર થઈ ગયા છો, શું કારણ છે આટલું બધું? તો કઈ તો સીધી વાત છે ને, એને એને વાત કરી, જેને જે વિષયમાં રસ હોય એમાં એને પારંગતતા આવે છે. મારો રસ છે આ વિષયમાં. તો એને કઈ એમાં એટલી કુશળતા હતી, આ તો એક લોકો પણ સમજી શકે એવી વાત છે, લૌકિકમાં પણ સમજી શકાય એવી વાત છે કે પરિણામની શક્તિ શેમાં છે, એના રસમાં છે. પછી સ્વભાવ રસ હોય તો સ્વભાવની શક્તિ પ્રગટ છે, વિભાવ રસ હોય તો વિભાવની શક્તિ પ્રગટ છે. એના ઉપરથી આપણે તો ઉપદેશ શું ગ્રહણ કરવાનો છે કે જો જીવના પરિણામની શક્તિ એના રસમાં હોય તો આ જીવે વિભાવ રસ અને સ્વભાવ રસ ઉત્પન્ન થાય તે કરવા યોગ્ય છે. એના ઉપરથી આપણે લેવું છે શું કે વિભાવ રસ તોડવો જોઈએ, વિભાવ રસ મટવો જોઈએ અને સ્વભાવ રસ ઉત્પન્ન થવો જોઈએ, તે આ જીવનું કર્તવ્ય છે. તો એમાં શક્તિ પ્રગટ થશે સ્વભાવની. એ તો એમાં શું છે કે રસ આવે છે એમાં હું પણ થઈને રસ આવે છે. પોતાને લાગતું ઓળખતું ન હોય ત્યાં ક્યાંય જીવને રસ આવે નહીં. તમારા ઘરે લગ્ન હોય તો મને હરખ ન થાય, થાય? સીધી વાત છે. પોતાનું હોય ત્યાં બધાને રસ આવે છે, હું પણ થાય ત્યાં રસ આવે છે, સીધી વાત છે. તો એમાંથી હું પણ ખેંચી લેવું છે. હું તો જ્ઞાન છું, તો જ્ઞાન તત્વ છો, આ વિભાવ તત્વ નથી, આનું નામ ભેદ જ્ઞાન છે. એ વિભાવરસ તૂટીને સ્વભાવરસ ઉત્પન્ન થાય, તે જીવનું કર્તવ્ય છે. હવે વિભાવરસ શુભ અને અશુભ બંને સમાનપણે આ આત્માને પ્રતિબંધક છે. એવું નથી કે અશુભ ભાવ વધારે પ્રતિબંધ કરે છે અને શુભ ભાવ ઓછો પ્રતિબંધ કરે છે. જ્યાં સુધી રસના ફેક્ટરને, રસના મુદ્દાને લાગુ પડે છે વાત, ત્યાં સુધી બંને સરખા પ્રતિબંધક છે. જેટલો સ્વભાવ અશુભ ભાવનો રસ રોકે આત્મા બાજુ જતા જીવને, એટલો જ શુભ ભાવનો રસ રોકે આત્મા બાજુ જતા જીવને. આમ થાય છે. એટલે એ વાત પણ, તેવું અવલોકન વગર કોઈ બીજી રીતે પોતાને અનુભવમાં અથવા સમજમાં આવી શકે નહીં. આ વાત ન્યાયથી સ્વીકારવાની નથી, એમ કેવું છે. પોતાને શુભાશુભ ભાવ ચાલતા હોય, તેના અવલોકનથી તેના ઊંડાણમાં જાય, તેના રસનો અનુભવ કરે, રસમાં હું પણ થાય છે એનો અનુભવ કરે, અને એ અનુભવથી એ સમજે કે આ બે હરખું રોકનારો છે. જેટલો શુભ ભાવનો રસ આ આત્માને સ્વરૂપ પ્રત્યે વળવામાં પ્રતિબંધક છે, અવરોધ છે, એટલો શુભ ભાવનો રસ અવરોધક છે. એવું એને પોતાના ચાલતા અવલોકનથી, પોતાના ભાવના અવલોકનથી, પોતાના અનુભવના અવલોકનથી, શુભાશુભ ભાવનો અનુભવ થાય એના અવલોકનથી એને એ વાત સમજાવવી જોઈએ, તો એ મોળો પડે. વળી રસ અને રુચિના પરિણામો અવિનાભાવે છે. છે જુદા જુદા ગુણોની પર્યાય, તો પણ રુચિ અને રસ સાથે, જ્યાં રસ છે ત્યાં રુચિ છે, જ્યાં રુચિ છે ત્યાં રસ છે. એટલે રસ અને રુચિના પરિણામો સાથે હોય છે, અવિનાભાવી એટલે સાથે જ હોય છે, એક હોય ત્યાં બીજું હોય જ, એને અવિનાભાવી કહે છે. તેથી પોતાની વિભાવની રુચિ પલટાવ્યા વિના જે કોઈ જીવ ધ્યાન યોગ આદિ પ્રયોગ દ્વારા ઉપયોગને બહિર્મુખતાથી પલટાવી અંતર્મુખ કરવા ચાહે છે, તેને માર્ગની યથાર્થ વિધિના ક્રમની ખબર નહીં હોવાથી તે કાર્યમાં તેને કદી સફળતા પ્રાપ્ત થતી નથી. અત્યારે ચાલે છે ધ્યાનના અને યોગના અને શિબિરો અને પ્રકારો, કોઈ દિવસ અંતર્મુખ ન થઈ શકે, એમાં બની શકે જ નહીં. કેમ કે વિભાવની રુચિમાં ઊભો છે, વિભાવરસ પ્રતિબંધક છે એને ખબર નથી. રુચિને પલટાવ્યા વિના ઉપયોગને પલટાવવા માંગે છે. આત્માનો ઉપયોગ, જ્ઞાનો ઉપયોગ કદી પણ આત્મામાં સ્થિર થઈ શકે નહીં કે આત્મા બાજુ વળી શકે નહીં. રુચિ વિભાવની હોય અને જ્ઞાનનો ઉપયોગ સ્વભાવ તરફ વળે, કદી કોઈ દિવસ બને નહીં, બની શકે જ નહીં, અસંભવ છે, શક્ય છે. તો એવી પણ રીતે કોઈ માર્ગની યથાર્થ વિધિના ક્રમના ક્રમથી જે અજાણ્યા છે, અથવા જે એ વિષયના વિજ્ઞાનથી અજાણ્યા છે, એવી રીતે કૃત્રિમ પ્રયોગ કરે છે, અને એ કૃત્રિમ પ્રયોગથી કંઈક સાધના સાધવા માગે છે, એ કદી સફળ થતા નથી. વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે કે પ્રથમ રુચિ પલટાયા વિના ઉપયોગ પલટે, આત્માની રુચિ જાણ્યા વિના ઉપયોગ આત્મામાં એકાગ્ર થાય એવું કોઈ દિવસ નહીં. ઓળખાણ વગર રુચિ નહીં, રુચિ વિના સ્વરૂપ સ્થિરતાનો અનુભવ નહીં, એવું કોઈ દિવસ બની શકે. તેથી તે વિજ્ઞાનથી અજાણ જીવો અવિધિય ઉપયોગને પલટાવવા વૃથા પરિશ્રમ કરે છે, એ નકામો પ્રયત્ન છે. સમય અને શક્તિનો દુર્વ્યય છે, બીજું કાંઈ નથી. તેમાં સમય અને શક્તિનો માત્ર દુર્વ્યય થાય છે, બીજું કાંઈ નથી થતું. ઉલટાના કોઈ ઊંધે રસ્તે ચડી જાય છે. આ યોગના પ્રયોગ કરવા જતાં ઘણા પાગલ થઈ જાય છે, ઘણાને ચિત્તભ્રમ થઈ જાય છે, ઘણાને એમ થાય છે મને આમ દેખાણું, મને તેમ દેખાણું, મને તેજ દેખાણું, મને ફલાણું દેખાણું, જ્યોતિ દેખાણું, એ બધે ભ્રમણા છે. એમાં કદી પણ આત્મસ્થિરતા હોતી નથી. અથવા અવિધિય કાર્ય કરવું, એ ગ્રહિત મિથ્યાત્વને સાધીને એનું ફળ સમ્યક આવે એમ ઈચ્છવા બરાબર છે. કેમ કે અવિધિ છે એ વિધિ ખોટી છે, એને સાચી વિધિ માની છે, એ ગ્રહિત મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વ હોય, હજી તો અગ્રહિત છૂટે નહીં એને પણ અનુભવ ન થાય, તો ગ્રહિતમાં પડ્યો હોય એને અનુભવ થવાનો તો પ્રશ્ન રહેતો નથી. એટલે ઉલટાનો પોતાના સ્વરૂપથી દૂર જાય છે. અવિધિએ કાર્ય કરનાર જીવ પોતાના સાધનાથી દૂર જાય છે, સ્વરૂપથી દૂર જાય છે, અને માને છે કે હું કંઈક મારા આત્માના હિતનું કાર્ય કરી રહ્યું છું, સાધી રહ્યું છું. નિજ હિતની તીવ્ર ભાવનાને લીધે મુમુક્ષુ જીવ જ્યારે અવલોકન પદ્ધતિમાં આવે છે ત્યારે પોતાના જ ચાલતા પરિણામોનો જે અનુભવ તેને સમજવાનો અભ્યાસ ચાલે છે. શું કહે છે કે અવલોકન પદ્ધતિમાં કોણ આવે અથવા કોણ આવી શકે, કે નિજ હિતની તીવ્ર ભાવના હોય તે આ વિશે ચર્ચાય છે ત્યારે ઘણા એમ કહે છે કે અવલોકન કરવું છે પણ થતું નથી, ભૂલી જવાય છે, વિસ્મૃત થઈ જાય છે, બધું પતી ગયા પછી, પરિણામ થઈ ગયા પછી યાદ આવે છે કે આનું અવલોકન કરવું જોઈએ. એનું કારણ શું? કે જેને પોતાના આત્મહિતની તીવ્ર ભાવના હોય તેને અવલોકન થાય છે. જેને આત્મહિતની ભાવના પર્યાપ્ત માત્રામાં નથી એને અવલોકન કરવું છે એમ ખબર પડશે પણ અવલોકન કરી નહીં શકે. આ ભાવનાનું મીટર છે. આમ તો બધા એમ કહેશે કે અમને ભાવના તો હોય જ નહીં, અમારું હિત થાય એવી ભાવના કોને ન હોય, અને શું કરવા આમાં સમય અને શક્તિ આપીએ છીએ, અમારી ભાવના છે ત્યારે આવીએ છીએ ને અહીંયા સાંભળવા, એમ કામ નથી આવતું. જો ખરેખર પૂરતા પ્રમાણમાં ભાવના હોય તો એ અવલોકનમાં આવે ને આવે જ, શીખડાવું ન પડે એને. એમ કે છે એને અવલોકન કરવાનો ઉપદેશ આપવો ન પડે તો પણ આવે, 3 ઇંચને કોણ ઉપદેશ આપે છે. અને જેને ઉપદેશ મળે છતાં અવલોકન ન કરી શકે કેમ કે ભાવનાની ખામી છે. આ સીધો હિસાબ છે ભાવનાનો, કે ભાવના ખરી છે કે ભાવના ખોટી છે, ઉપરની છે. જો ઉપરની ભાવના હોય અવલોકન નહીં થઈ શકે, એ જાગૃતિ જ નહીં આવે. અવલોકનમાં તો જાગૃતિ છે, એટલે જાગૃતિને લાવે તે ભાવના, જાગૃતિને ન લાવે તે ભાવના નહીં. ભાવના હોય તો પણ એને ભાવના માનવી નહીં. ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે આમાં, એક પાન આગી પાછી ચાલે એવું નથી. એમાં બહુ ચોખ્ખો હિસાબ છે. નિજ હિતની તીવ્ર ભાવનાને લીધે મુમુક્ષુ જીવ જ્યારે અવલોકન પદ્ધતિમાં આવે છે, એટલે એ વાત લીધી. મુમુક્ષુ જીવ અવલોકન પદ્ધતિમાં આવે છે તો એને અભ્યાસ ચાલે છે એમની, કારણ હારે લીધું, આ કારણે અભ્યાસ ચાલે છે, નહીં તો નહીં ચાલે. મુમુક્ષુ જીવ અવલોકન પદ્ધતિમાં આવે છે ત્યારે પોતાના ચાલતા પરિણામનો જે અનુભવ તેને સમજવાનો અભ્યાસ ચાલે છે. અનુભવને સમજવાનો અભ્યાસ, આનું નામ જ્ઞાનાભ્યાસ છે. કોને જ્ઞાનાભ્યાસ કહેવો? શાસ્ત્રમાં છે તેને જ્ઞાનાભ્યાસ કહેવો, કે પોતાના પરિણામનું અવલોકન કરે એને જ્ઞાનાભ્યાસ કહેવો? શાસ્ત્રના જ્ઞાનાભ્યાસને ઉપચારથી જ્ઞાનાભ્યાસ કહ્યો છે, કેમ કે તે નિમિત્ત આશ્રિત કથન છે, માટે ત્યાં ઉપચાર લાગુ પડે છે. ખરેખર એ જ્ઞાનાભ્યાસ નથી. શાસ્ત્રના નિમિત્તે નિમિત્ત આશ્રિત જ્ઞાનાભ્યાસ છે. જ્યારે અહીં અવલોકનમાં, અહીં એટલે અવલોકનમાં ઉપાદાન આશ્રિત જ્ઞાનાભ્યાસ છે. આ ખરો જ્ઞાનાભ્યાસ છે, ઓલો ઉપચરિત જ્ઞાનાભ્યાસ છે. અને એ પણ ઉપચાર ત્યારે કે જ્યારે અવલોકનમાં નિજ જ્ઞાનાભ્યાસ ચાલતો હોય ત્યારે, તો નહીતર શાસ્ત્રનો વચન એ જ્ઞાનાભ્યાસ નથી. ઘડિયા ગોખવાની વાત છે. બે દુ ચાર ત્રણ ત્રણ નવ ચોકે ચોકે સોળ પચો પચીસ એ ઘડિયા ગોખવાની વાત છે, જ્ઞાનાભ્યાસ નથી. કઈ ફેર નથી. દુકાને અશુભ ભાવથી ચોપડાના પાના ઉથલાવતો હતો, આ શુભ ભાવથી આ ચોપડાના પાના ઉથલાવે છે. એક દુકાન બંધ કરીને બીજી દુકાન શરૂ કરી. દુકાનનું ફળ હું કમાણી છું, સંસાર પરિભ્રમણ. શાસ્ત્ર વાંચીને સંસાર પરિભ્રમણ વધારે, આવી પરિસ્થિતિ થાય છે. એક અશુભ છે ને એક શુભ છે, બીજું કઈ નથી. બે દુકાન હરખી, સંસાર ફળવા માટે તો બે દુકાન સરખી થઈ જાય છે. એટલે એ વાત છે અહીંયા. જ્ઞાનાભ્યાસ, તત્વજ્ઞાનનો અભ્યાસ કોને કહેવો? વારંવારના અવલોકનના દીર્ઘકાલીન અભ્યાસથી અવગુણ ટાળવાના લક્ષ્યવાળો જીવ આ દ્રષ્ટિકોણ અપનાવેલો છે. અવગુણ મારે ન જોઈએ એટલો વિવેક છે, વ્યય ઉપાધેયનો વિવેક છે, કે ગુણની પ્રાપ્તિ કરવી છે, ગુણ ઉપાધેય છે, અવગુણ છે તે હેય છે. એવો જીવ અનેક પ્રકારના વિભાવ ભાવોમાં, એવા જીવને અનેક પ્રકારના પોતાના વિભાવ ભાવોમાં તેને આકુળતાનો અનુભવ થાય છે. એટલે વિભાવમાં અને વિકલ્પમાં દુઃખ છે તેમ અનુભવ પદ્ધતિથી તે સમજે છે. શાસ્ત્ર પદ્ધતિથી નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે રાગ છે, વિકલ્પ છે, તે દુઃખરૂપ છે. શુચિપણ વિપરીતતા એ આશ્રવોનો જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. કરતા કર્મ અધિકાર બોતેર છે. તો શાસ્ત્રમાં આવશે કે આશ્રમમાં દુઃખ છે, રાગમાં દુઃખ છે, પણ તને રાગ ઉભો થાય ત્યારે દુઃખ લાગે છે? એ અનુભવ પદ્ધતિ વિના, અવલોકન વિના એ દુઃખને સમજી શકાય નહીં. તપાસતા જ જવું જોઈએ, કારણ કે જે ભાવની વાત ચાલે છે એ ભાવ અહીંયા ચાલે છે, તો અહીંયા એ ભાવ પ્રમાણે અહીંયા અનુભવ થાય છે કે છે? એવો શાસ્ત્રમાં તો અનુભવી જીવોએ અનુભવની વાર્તા અનુભવ પદ્ધતિથી કહી છે. શાસ્ત્રની પરિભાષા આ છે. શાસ્ત્ર એટલે અનુભવની વાર્તા અનુભવ પદ્ધતિથી અનુભવીઓએ કહી હોય તેનું નામ શાસ્ત્ર. બાકી બધા કુશાસ્ત્ર, ખોટા ઝોપડા. તો એમને તો અનુભવ પદ્ધતિથી વાત કરીને, પોતે અનુભવ પદ્ધતિથી છોડીને કલ્પના કરે અને પોતાના અનુભવમાં આવતા ભાવને ન તપાસે, તો એથી કઈ શાસ્ત્ર સમજાયું છે એ વાત માનવા જેવી રહેતી.
આમાં જે ન્યૂઝ લખી છે
નિર્દોષતા સદોષતા બંને નું અવલોકન એને ચાલવું જોઈએ. જ્ઞાનમાં નિર્દોષતા છે, ભાવમાં સદોષતા છે. એક ભાવ સદોષ છે, એક નિર્દોષ છે, એક આત્મભાવ છે, એક પરભાવ છે. એ અવલોકનથી એને સ્વપરપણું જણાવવું જોઈએ. સ્વપણું વિભાવમાં થઈ રહ્યું છે, તેથી દુઃખ દુઃખ રૂપે નથી લાગતું. હવે જો અવલોકન કરે તો જ્ઞાન ને રાગ બે અનુભવમાં આવી રહેલી ચીજ છે, એક સમયે પરિણમે છે બે ગુણ. તો જ્ઞાનમાં સ્વપણું છે ને રાગમાં પરપણું છે એમ એને આવવું જોઈએ. અનુભવથી તો એમ આવવું જોઈએ, પણ એમ નથી આવતું એનો અર્થ કે એની અંદર જે સ્વપણું છે એને અવલોકતો નથી. સ્વપણું અવલોકે તો સ્વપણું અનુભવાય. પર છે, પર જણાય, સ્વ છે, સ્વ જણાય. બહુ સીધી વાત છે. છોડવાનો પ્રશ્ન નથી. જેને પોતાનો અભ્યાસ કરવો છે એને એ અભ્યાસથી પારંગત થયેલા પોતાથી વિશેષ જ્ઞાનીઓ, ધર્માત્માઓ, મહાત્માઓ, આચાર્યો શું વાત કરી એ પોતે ટેલી તો કરવા માગે કે ન માગે. શાસ્ત્રને પોતાના પરિણમનમાં સાક્ષી તરીકે જોવું કે આ શાસ્ત્રો મારા પરિણમનમાં, મારા પરિણમનની સાક્ષી પૂરે છે તો મને શાસ્ત્ર વહેંચ્યું બરાબર છે. એ રીતે શાસ્ત્રને જોવું જોઈએ, શાસ્ત્રનો એમ અભ્યાસ થવો જોઈએ. નહીં તો શાસ્ત્રોનો અભ્યાસ પોતાને છોડીને કર્યા કરે એ તો અંગ પૂર્વની ધારણા કરે, નકામી છે. એ ટોડરમલજીએ લીધું છે, પોતાના પરિણમનમાં સમ્યક દ્રષ્ટિ જોવે છે, ખાસ કરીને ચરણાનુયોગનો અભ્યાસ કર્યો. ચરણાનુયોગનો શાસ્ત્ર સંબંધિત વિષય ચાલ્યો છે તો જોવે છે કે મારા આચરણમાં ચતુર્થ ગુણ સ્થાને આમ ચાલ્યું, પંચમ ગુણ સ્થાને આવા પરિણામ થાય, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને આવે. મુનિ છો આચાર આચરણના શાસ્ત્ર જોવે છે, મુનિઓ આચારંગનો અભ્યાસ કરે છે. મુનિ તો પોતાનું પરિણમન ચાલે છે એમ જ શાસ્ત્ર કહે છે એમ એને સાક્ષી પૂરે ત્યારે એને પોતાને પણ વિશ્વાસ આવે છે કે જે મહાત્માઓ આગળ કહી ગયા એ વાત પરમ સત્ય છે, મારા પરિણમનની એ સાક્ષી પૂરે છે. એમ ન જોવે તો એને એ ગ્રંથમાં આવડતું નથી. એટલે વારંવારના અવલોકનના દીર્ઘકાલીન અભ્યાસથી અવગુણ ટાળવાના લક્ષ્યવાળો જીવ, અહીં તો મુમુક્ષ જીવી લીધો છે, અનેક પ્રકારના વિભાવ ભાવોમાં આકુળતાનો જે અનુભવ થાય છે તે આકુળતાને અનુભવથી સમજે છે, અનુભવ પદ્ધતિથી સમજે છે. તેમજ તે વિભાવોમાં નિહિત છતાં વ્યક્ત, નિહિત એટલે જલ્દી દેખાતી નથી, હંતાયેલી છે, વ્યક્ત મલિનતાને પણ અનુભવથી સમજે છે. એમાં મલિનતા છે, જ્ઞાન પવિત્ર છે અને વિભાવ છે એ મલિન છે ને અપવિત્ર છે. ભાવની મલિનતા અને પવિત્રતા અને એ અનુભવથી સમજે છે. નથી કોઈ કુટિલ પરિણામ હોય ત્યારે કદી કહેતા કે ભાઈ બહુ મેલા પરિણામ છે, આ જીવના પરિણામ બહુ મેલા છે, જરા સંભાળજો ભાઈ એની સાથે કામ પાડો તો, એમ નથી કહેતા. એ તો તીવ્ર મલિનતા છે એટલે બીજા પણ સમજી શકે છે, પણ વિષ્ઠાનો એક કણ હોય તો મલિન છે ને ઢગલો હોય તો મલિન જ છે. એ વિભાવનો એક કણ હોય તો પણ અપવિત્ર જ છે ને મલિન જ છે. એ ભાવની મલિનતા અવલોકન વગર સમજાતી નથી. જ્ઞાનની પવિત્રતા અને વિભાવની મલિનતા અવલોકન વગર કોઈ દિવસ સમજાય નહીં. એ એક એવી ચીજ છે કે એની ઓળખાણ વગર એ સમજાય નહીં, પરિચય વગર ઓળખાણ થાય નહીં, અવલોકન વગર પરિચય નથી. અને એ દુઃખ અને મલિનતા જ્યારે સમજે છે ત્યારે તે ભાવોની અરુચિ જન્મે છે અથવા ત્યાંથી ખસવાની સહજ વૃત્તિ ઉદભવે છે. આ પ્રયત્ન અહીંથી શરૂ થયો, ત્યાંથી ખસવું. જ્યાં મલિનતા છે, જ્યાં દુઃખ છે, ત્યાંથી પોતે હટવા માંગે છે સહજપણે. આમ વિભાવ રસ મંદ પડે છે. આ પ્રકારે વિભાવ રસ મંદ પડે છે. અવલોકનના અભ્યાસમાં આત્મરુચિને લીધે, હવે અવલોકનનો અભ્યાસ કોણ કરે છે? નિજ હિતની તીવ્ર ભાવના, એટલે આત્મરુચિને લીધે, પોલાપણે તીવ્ર ભાવનાના અભાવને લીધે લીધું હતું, અને આત્મરુચિને લીધે સૂક્ષ્મ થયેલા જ્ઞાનમાં પોતાની વિભાવ પરિણતિ મુમુક્ષુ જીવને ભાષ્યમાન થાય છે. હવે આ સૂક્ષ્મતા જે જ્ઞાનમાં આવે છે એનું કારણ આત્મરુચિ છે, એ વિષય વૈજ્ઞાનિક છે. રુચિ જ્ઞાનની સૂક્ષ્મતાને ઉત્પન્ન કરે છે, આત્મરુચિ વિના જ્ઞાન સ્થૂળ રહે છે, એ વિષય કુજ બેનશ્રી વચનામૃતમાં તો ઘણી જગ્યાએ કીધું છે. કાલે તેનો આધાર લઈને વિચારશું.
ભગવાન